તારીખ 28/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 342 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 273
સ્વાનુભૂતિ પ્રકાશ સ્વાનુભૂતિ દર્શન 342 નો પ્રશ્ન ચાલે છે ને જ્ઞાન લક્ષણ દ્વારા પોતાના સ્વરૂપને ઓળખાણ કરવી છે એમાં એમ ન વિચારવું કે માત્ર ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આપણું જ્ઞાનની પ્રવૃત્તિ ચાલે છે એટલે આત્માને ઓળખવાનું કેવી રીતે શક્ય છે કોઈ કોઈ મુમુક્ષુઓ પોતે નિર્ણય કરી લે છે એ નડે છે જેટલું કાંઈ પોતે સમજણમાં આવ્યું હોય છે પછી ભલે અધૂરું હોય છે એ સમજણ પૂરી નથી થઈ હોતી પણ અધૂરી અધકચરી જે સમજણ થઈ હોય છે એ સમજણને લઈને કેવી રીતે કામ કરવું કામ થશે કે નહીં થશે એનો નિર્ણય પહેલેથી કરી નાખે છે કેમ ન કરવું જોઈએ કેવું ન કરવું જોઈએ જ્યાં સુધી પોતે જે તે વિષયમાં અજાણ્યો હોય ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું તે સારું છે મુખ્ય વિષય તો બે છે જે તે વિષયમાં મુખ્ય વિષય તો બે છે એક પોતાનું આત્મ સ્વરૂપ છે અને બીજું એ આત્મ સ્વરૂપને પામવો અનુભવ કરવો ત્યાં સુધી પહોંચવું આ બીજી વાત છે બે જ વાત છે આ બંને વાતમાં કલ્પિત નિર્ણય કોઈ ન થાય એ બહુ જરૂરી છે જો કલ્પિત નિર્ણય થાય તો એ એક નવી વિટંબણા ઊભી થાય છે આ વિષયમાં પ્રશ્નમાં એ વાત છે કે અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે અમારા આત્માને કેવી રીતે ઓળખવો પણ એ નિર્ણય પોતે કરી નાખ્યો કે મારી પાસે તો ઇન્દ્રિય જ્ઞાન જ છે સ્થૂળ સમજણ છે એ વાત બરાબર છે પણ એટલું જ નથી જ્ઞાન સામાન્ય પણ છે ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન વિશેષમાં જાય છે પણ જ્ઞાન સામાન્ય પણ છે પણ પોતે આડ મારીને બેસી જાય ખોટો નિર્ણય કરવો એનો અર્થ શું છે કે પોતે પોતાના કામમાં પોતે આડ મારીને બેસી ગયો અને પછી વધારે મુશ્કેલી પડે વધારે તકલીફ પડે ત્યારે એમ થાય કે આ કામ બહુ અઘરું છે આ કામ બહુ અઘરું છે બહુ અઘરું છે પણ અઘરું પોતે બનાવ્યું છે મોક્ષોમાં જોવામાં આવે છે કે કઈક ને કઈ નિર્ણય પોતે કરી નાખે અને પછી અટવાય એટલે એમ થાય કે આ કેમ થાય છે આમ કેમ થાય છે મને આમ કેમ થાય છે મને આમ કેમ થાય આવી ભૂલનો દાખલામાં એમ છે કે તમને તમારા વર્તમાન પરિણામો માનો કે બરાબર નથી ચાલતા શું ક્યાંક વેપારમાં રસ લઈ લ્યો છો ક્યારેક ટીવી જોવામાં રસ લઈ લ્યો છો ક્યારેક કાંઈક ક્યારેક કાંઈક પછી આ વિશે સામે આવે ત્યારે એમ થાય છે આપણે તો આ કાંઈ બહુ દૂર છે આ બધી વાતોથી આપણે તો બહુ દૂર છીએ, આપણે તો બહુ દૂર છીએ, આપણે તો બહુ દૂર છીએ, એમ તમે તમને ફીલ થયા કરતો હોય. એટલે મને આ કામ બહુ અઘરું પડશે ને હું નહીં કરી શકું, અને હું કરી શકીશ કે નહીં કરી શકું, અને આ બધી આડ મારવાની પરિસ્થિતિ પોતે ને પોતે ઊભી કરે છે. તમારા માટે નહીં, આ લગભગ ઘણા માટે આ વાત છે, મોટા ભાગના માટે આ વાત છે. ગુજરાતી સાસુ આગ્રા છે, આગ્રા થી આવીને રહ્યા છે, મહિનો બે ચાર મહિના રહીએ, એમની ચાર દાડા માટે આવે છે. એની કોઈ વૈચારિક પદ્ધતિ એવી છે, મોટા ભાગના નિર્ણય પોતે જ કરી બેસે છે. બહુ બોલી શકે નહીં, પણ રાઇટિંગ પાવર સારો છે એટલે લખી લખીને આપે, લખીને આપે એટલે હું ચોપડી મૂકતો જોઉં, લખાણ આપ્યો એમાંથી, જો આ નિર્ણય નહોતો કરવો જોતો, આ નિર્ણય નહોતો કરવો જોતો, આ નિર્ણય નહોતો કરવો જોતો, આ શું કરવા તમે તમારે મને કરો નિર્ણય આવો. બાજુમાં માર્જિનમાં ચોકડી મૂકતો જા, ત્યાં તમે ખોટું કરો છો. તો મારી વિચારવાની પદ્ધતિ છે, વિચારવાની પદ્ધતિ હોય તમારે બદલવી પડશે. તમારે તમારી જ રીતે વિચારવું હોય તો કાંઈ કામ નહીં થાય, એને નથી થયું અત્યાર સુધી. તમારે તો કામ જે રીતે થાય એ રીતે જ તમારે ચાલવું પડશે. હું મારી રીતે ચાલું એ આમાં ન ચાલે. એટલા માટે કૃપા કીધું છે કે ગુરુ આજ્ઞા કે જ્ઞાની આજ્ઞા અંતર્મૂર્તમાં પામે અને નિત્ર અનંત કાળે ન પામે. એટલે અનંત કાળે શું કરવા ન પામે કે પોતાને પોતે પોતાના મિસકોન્સેપ્ટ ઉભો કરતો જાય છે, એ કેવી પામે, ન પામે. પછી વાત થઈ જાય અભિમન્યુ ન ચકરાવા જેવું, હાથ કોઠા ફરવા જેવું, પોતાને પોતે હાથ ઠેકાણે દૂર ઉભી કરવી હોય કરવી હોય ને પછી એમાંથી બહાર નીકળી શકાય ને. આવું બને છે, લગભગ આવું બને છે. કેમ કે આ જ્ઞાન માર્ગ છે ને એમાં બુદ્ધિના સ્તરે જ માણસ આગળ ચાલે છે, અને બુદ્ધિના સ્તરે આગળ ચાલે એમાં આવી ભૂલ કરતો જાય છે. નિર્ણય કરવાની પદ્ધતિ શું પણ હું આમાં સવાલ છે. જે પ્રશ્નો છે એ આ છે, પિન પોઈન્ટ જે પ્રશ્નો છે એ આ છે. નિર્ણય કર્યા વગર આગળ નથી વધારતું એવું નહીં, જિજ્ઞાસા વગર આગળ નથી વધારતું. જે વિષયમાં તમે અજાણ્યા છો એનો નિર્ણય શું કરવા કરી લ્યો છો, તમે જિજ્ઞાસા માર્યો. કૃપાળુદેવના વખતમાં જે દાખલો પ્રસિદ્ધ એક પત્રમાં આવે છે, એ ફરિયાદ કરી છે કોઈ મુમુક્ષુએ કે આજકાલ અહીંયા દેવકરણ જે વાંચે છે, અને દેવકરણજી વાંચતી વખતે એવું વારંવાર બોલે છે કે હું આત્મા શુદ્ધ છું, હું પરમાત્મા છું, હા આવું બોલે છે. પણ અમને આ વાત બરાબર લાગતી નથી, તો શું કરવું. ત્યારે એમને લખ્યું કે શાસ્ત્રમાં તો ખુલ્લી વાત છે કે અપ્પા સ્વ પરમ અપ્પા, આત્માનું મૂળ સ્વરૂપ તો પરમાત્મા છે, જીન સ્વરૂપ છે આત્મા, જીન સ્વરૂપ આત્મા, બાકીનું બધું દેખાય છે તો કર્મનો ખેલ છે, અન્ય હોય છે કર્મ. એ વાત તો ખુલ્લી છે, હવે એનો નિર્ણય કેમ કરવો એ જ પ્રશ્ન છે. વાંચ્યું ને સાંભળ્યું ને વિચારમાં બરાબર બેઠું માટે નિર્ણય કરી લેવો, એમ એમ નિર્ણય નથી થતો આમાં. એટલે કૃપા દેવે જવાબ લખો કે આત્મા તરીકે તો બધા પરમાત્મા છે, એની કઈ ના નથી અમારે. કેમકે તો બધા જ્ઞાનીઓ શાસ્ત્રો ભગવાને બધી વાત તો કરી છે કે આત્મા પરમાત્મા છે, એટલે અમારે કઈ ના કહેવાની વાત તો છે નહીં. અને દેવકરણજી એમ માને તો એ માન્યતા કરવાની અમારી ના નથી, ઠીક ત્યાં સુધી હા પાડે. પણ જ્યાં સુધી એ પ્રગટે ને ત્યાં સુધી એ વિષયમાં જિજ્ઞાસુ રહે, બહુ વધારે સારું છે. એનો અર્થ શું કર્યો અમે, એનો અર્થ શું થયો કે તમે વાંચ્યું, વિચાર્યું, સાંભળ્યું, નિર્ણય કર્યો કે આત્મા પરમાત્મા છે, તો કે નહીં કેમ નહીં પ્રગટ કરો, એટલે પ્રેક્ટિકલી સાઈડમાં તમે એને પ્રગટ કરો ને પ્રગટ કરીને માનો તો બરાબર છે, એમને માનો એ બરાબર નથી. આમાં એમ વાત થઈ કે ન થઈ એમ મોક્ષ માર્ગ છે એ સ્વાનુભવ પ્રધાન છે, સ્વાનુભૂતિ પ્રધાન મોક્ષ માર્ગ છે. એટલે અનુભવ પદ્ધતિએ અનુભવીને માનવું અને અનુભવ્યા વગર ન માનવું એવી એક પોલિસી પોતાની હોવી જોઈએ, તો ન ભૂલે. અને નહીતર ભૂલ્યા વગર હોય નહીં. આ તો આત્માની વાત છે, એક સામાન્ય વાત છે કે રાગ છે દુઃખરૂપ છે, ન્યાય છે તો સમજાય એવી વાત છે. પશ્ચાત દુઃખ તે સુખની યુક્તિ છે પણ સમજાય છે, ન્યાયથી પણ સમજાય છે. હવે સુખ અને દુઃખ એ સમજવાનો વિષય છે કે અનુભવવાનો વિષય છે, કેવો છે? તો પછી એનો નિર્ણય સમજીને કરવાનો અર્થ શું થઈ ગયો? મરચું તીખું છે ને મરી એ તીખા છે, અને તીખું લાગવું તીખું એટલે શું કે જીભ બળે એ તીખું, જીભ બળે એ તીખું. હવે મરચાથી જીભ કેવી બળે ને મરીથી જીભ કેવી બળે એ બધું કઈ વિચારથી નક્કી થાય, સમજણથી નક્કી થાય, અનુભવથી નક્કી થાય. કાજુ મળે છે ને કાકડી મળે છે, ઘી મળ્યું છે, ત્રણ નો સ્વાદ શું છે? મોળું. મોળાને શું કે છે આપણું હિન્દીમાં? ફીકા. તો કે ઘી ફીકા લગતા હે ક્યા? ઘી તો મીઠા લગતા હે, એસા બોલતે આપ. કકડી કેસી લગતી હે? કકડી કા સ્વાદ કેસા બોલતે આપણું?
મીઠા હે તો મીઠા, ફીકા હે તો
તમારા હિન્દીમાં. બસ આપડે ફીકું છે ને કે બે સ્વાદ હોય એને ફીકું કહીએ, બે સ્વાદ હોય એને આપડે ફીકું કહીએ. ઓછો સ્વાદ આવતો એને આપડે ફીકું કહીએ. કલિંગર હે, મતીરા હે, કમ મીઠા હે તો એમ બોલતા હોય કે ફીકા હે, મોળું છે. મરચું મોળું નીકળે કોઈ, કાકડી મોળું હોય, કાજુ બદામ મોળા હોય, ને ઘી મોળું હોય, બધું મોળું જ લાગે, બધું સરખું મોળું છે. એનો નિર્ણય વિચારીને કેવી રીતે થાય? તો ચાખી ચાખીને જ થાય એનો નિર્ણય. એમ આપણો જે મુખ્ય વિષય છે એ સુખ દુઃખ ને સ્પર્શતો વિષય છે. તત્વજ્ઞાનનું કેન્દ્રસ્થાન ક્યાં છે? કે સુખી થવું છે ને દુઃખી નથી થવું. અને એ આપણે વિચારી વિચારીને નિર્ણય કરવો છે, વાંચી વાંચીને નિર્ણય કરવો છે, સાંભળે સાંભળીને નિર્ણય કરવો. રીત ખોટી નથી, આમ ભૂલ થાય છે, ભૂલ થાય છે, આ જગ્યાએ થાય છે. ખરેખર અનુભવનો વિષય અનુભવીને જ નક્કી કરવો જોઈએ. રાગમાં દુઃખનો અનુભવ થતો હોય, બધા જ રાગમાં, તમામ રાગમાં, તો રાગ દુઃખરૂપ છે એમ માન્યું સાચું. બાકી યુક્તિ થી આગમ થી ને ન્યાય થી માન્યું એ સાચું નહીં, એ કલ્પિત માન્યું છે. આ કલ્પનામાં ભૂલ થાય છે, જે થાય છે ભૂલ ક્યાં થાય છે? કલ્પનામાં થાય છે. અનંત ભાવ નીકળી ગયા, એક નહી અનંતવાર શાસ્ત્રો ભણ્યો, અનંતવાર અંગ પૂર્વ ભણ્યો, થોડું નથી વિચાર્યું વાંચ્યું. મોક્ષ માર્ગ માં પહોંચવા માટે, મુક્ત થવા માટે એ સિવાયના ધમ પછાડા કર્યા તો જુદા, તપશ્ચર્યાઓ કરી, દીક્ષાઓ લીધી, આકરામાં આકરા તપ તપ્યા, રીત સાચી ન આવી એટલે એનું પરિણામ પણ સાચું ન આવ્યું. શ્વસન છે ચાલતા એ જીવ, જો જો બાત મેં હમ અંજાને હૈ તો જો જાણકાર હૈ ઉસકો સાથ મેં રખે, તો વાંધો નથી આવતો. કલકત્તાના રસ્તા હું નથી જાણતો, તો હવે હું મારે મેળા હાલવા માંડું તો શું થાય, ભૂલો ન પડું તો શું થાય? ઘણું મોટું શહેર છે અને જેની અંદર હજારો રસ્તા છે, મને કઈ ખબર નથી, હું બહાર થી આવું છું, મારે મેળા આયલા આયલા કરું તો એ આખી જિંદગી હાલું તો હોય તો હું પૂછું નહીં. તો જાણકારને સાથે લેવા પડે, અથવા પૂછવું પડે છે જે તો લગતા આ કયો રસ્તો, અહીંયા ક્યાંથી જવાય, અહીંયા ક્યાંથી જવાય, બીજો એનો ઉપાય જ નથી. પણ તું કઈ જાણતો નથી ને જાણેલાને સાથે રાખતો નથી, હું તો જાણતો નથી ને જાણકાર છે એને સાથે રાખતો નથી, પછી ક્યાંથી મેળ થવાનો? આ તો સૂક્ષ્મ વિષય છે, રસ્તા તો શહેર નહીં તો બધું સ્થૂળ જ્ઞાન નો વિષય છે, આ તો ઘણો સૂક્ષ્મ વિષય છે, ભૂલવાની ઘણી જગ્યા છે. એટલે એ વાત કોમન સેન્સમાં પણ સમજાય એવી છે. ગાંવ મેં ગામડે મેં દેહાત મેં રહેને વાલા ગવાર લોગ હોતે હૈ અનપઢ, ઉસકો દર્દ હોતા હૈ તો વો ક્યા કરતા હૈ? કોઈ મેડિકલ બુક્સ પઢને કો બેઠ જાતા હૈ ક્યા? આપણે બુદ્ધિવાળા એ ધંધો કરીએ છીએ, ચોપડીઓ વાંચવા બેસી જઈએ છીએ પુસ્તકો લઈને, દરજ છે આપણને સુખ દુઃખ નો, આપણે પુસ્તકો વાંચવા બેસીએ. તો આપણી બુદ્ધિ એ ગમાર જેટલી નથી, એ સીધો ભાઈ ડોક્ટર પાસે જાય છે, મને પેટમાં દુખે છે, સીધી વાત છે, ડોક્ટર પાસે જવું જ જોઈએ, મેડિકલ સ્ટોરમાં જાવ, કોઈ પેટમાં દુખે ને દવા આપો તો કાંઈ તો 50 દવા છે પેટમાં દુખે ને, તારે કઈ લેવાની છે? ડાક્ટર માં લખાવીને આવવાનું જ કે આ તો 50 દવા છે. એમ સાધનો અનેક છે, આત્માને ધર્મ કરવાના સાધનો અનેક છે, ક્યારે કઈ ભૂમિકામાં કોણે કયું સાધન ગ્રહણ કરવું એ જ્ઞાનીનો વિષય છે, એનો પોતાનો વિષય નથી. 466માં કૃપાળ દેવ લખે છે કે કોઈ એમ માને કે વિચારે કે ધ્યાનથી કે યોગથી કલ્યાણ થાય, કેમ ઊંચા ઊંચું સાધન શું છે? ધ્યાન. આપણે શું કરવાનું? નીચું સાધન પકડવું, મારું સાધન પકડવું નહીં, ધ્યાનમાં જ બેસી જવું, તો થઈ જઈશ પાગલ. હા, ધ્યાનમાં બેસવા વાળા ને યોગ કરવા વાળા ગાંડા થઈ ગયા એવા કેટલાય કેસ છે. કેમ ત્યારે ખબર નથી કેમ ધ્યાન કરવું, પછી બીજું ચડી જાય બીજા રસ્તે. એમ ધ્યાનમાં બેસાય સ્વીકારો પણ નથી આપણે આગળ ચાલવાનું. તું નિરાલંબન જ છો, નાશ થયો નથી, તારો નાશ થયો નથી. તું તને મુખ્ય કરીને તેના તરફ જા તો તું પોતે છો. તું તને મુખ્ય કર અને તારા તરફ જવાની વાત. અત્યાર સુધી તે પરને મુખ્ય કર્યું છે, જ્ઞેયને મુખ્ય કર્યું છે, જ્ઞાનને મુખ્ય નથી કર્યું. તું એટલે જ્ઞાન સ્વરૂપી આત્મા.
પોતાની
કલ્પના પ્રમાણે ચાલે છે, આવી ભૂલ કરે છે. જેમ કે કોઈ માણસ પૂછે, ગુરુદેવ પાસે આવતા મૂકશો થોડા દિવસ રહીએ, સાંભળે જતી વખતે પૂછે, સાહેબ અમારે શું વાંચવું, હવે ઘરે જઈએ છીએ, આ ગામમાં રહીએ છીએ, ત્યાં અમારે શું વાંચવું. પ્રશ્નો તો એમ લાગે કોકને કે એમાં એને શું ખોરાક ખોટું પૂછ્યું, પણ વાંચવી તો ત્યાં નક્કી કર્યું ને, પછી શું વાંચવું એ તો પૂછે. તારે વાંચવું કે ન વાંચવું કે શું કરવું એ બીજી વાત છે, વાંચવાનું પોતે નક્કી કરીને પછી શું વાંચવું એ પૂછે. જે એક પ્રશ્નમાં અડધો નિર્ણય પોતાનો, અડધો નિર્ણય હમાનો, છે કે નહીં. હવે ક્યાંય ખબર પડે છે આમાં ભૂલ શું થાય છે, ખબર જ ન પડે કે ભૂલ ક્યાં થાય છે. એમાં શું છે, એમ કેમ થાય છે કે જેટલી કાળજી અને જેટલી દરકાર લેવી જોઈએ એટલી નથી. દાખલા તરીકે બહુ દરકાર લેવા વાળો હોય એ શું પૂછે, મારે શું કરવાનું છે, મને કઈ સમજ નથી પડતી, મારે શું કરવાનું છે એમ પૂછે. તો એ એમ પૂછે, મારે કરવું શું, આ તો મારે વાંચવું શું એમ પૂછે. એટલે વાંચવાનું તો નક્કી જ કરી નાખ્યું પોતે, શું વાંચવું એ પૂછે છે, એમ નહીં કરવું. હા હા એમ જ છે, ખરેખર જરૂરત લાગી એને એટલી કાળજી આવે. શું તો એમ કે તમારે સત્સંગ કરવો, પછી બીજો પ્રશ્ન પૂછે, સત્સંગ કરવો તો કોનો કરવો. વાંચવું શું એમ પૂછે, તો પછી કોઈ સારું પુસ્તક હોય એની ભૂમિકા પ્રમાણે બતાવે, આમ વાંચજો તમે. ત્યાં તો નવા નવા આવે ને, ત્યાં તો પૂછે, તું સાંભળ્યું છે ગુરુદેવ એમ કે શ્રીમદ વાંચો, શું કે લગભગ એમ કે નવા નવા હોય ને શ્રીમદ વાંચો. હવે એમાં એનું કારણ શું, પોતે દ્રવ દ્રષ્ટિના વ્યાખ્યાન આપશે. નવા આવ્યા હોય એને કે તું શ્રીમદ વાંચો, શ્રીમદ રાજચંદ્ર, શ્રીમદ વાંચો, ટૂંકામાં બોલે શ્રીમદ વાંચો એમ કે. શ્રીમદ એટલે કૃપા ઉદેવ, એ શ્રીમદ નામ જ એમ થઈ ગયું છે, શ્રીમદ એટલે કૃપા ઉદેવ. શ્રીમદ વાંચવાનું કે શું, એનું કારણ શું છે, કે આત્માર્થી થવા માટે એમણે જે શિખામણો, જે ઉપદેશ, જે વાતો લખી ગયા છે, એ વાતો બીજી મળવી મુશ્કેલ છે. એટલે નવો આવ્યો એને એમ કીધું ટૂંકામાં કે તું પહેલા આત્માર્થી થા, પછી અમારી વાત તને સમજાશે. એમ કે સાહેબ આપને વ્યાખ્યાન તો સમજાય પણ અમને તો બહુ બહુ કઠણ પડે, બહુ અઘરું લાગે છે, આપને વાત બહુ ઊંચી લાગે છે. તો કે શ્રીમદ વાંચો. એનો અર્થ શું થયો કે તું પેલા આત્માર્થી થા, અને કૃપાળુદેવ કે છે એવી રીતનો તું આત્માર્થી થા, અને કૃપાળુદેવ જે કે છે એ વાત મને સંમત છે, એનો અભિપ્રાય મારો અભિપ્રાય છે. આ બધી વાત એમાં આવી ગઈ. આવી કે ન આવી? પુરુષાર્થ કરતો તું પોતે છ, તું તને મુખ્ય કરી લે કે હું નાયક જ છું, અથવા નિર્ણયની ભૂમિકાની વાત છે. વાત ક્યારની છે? પદાર્થ નિર્ણય સુધી પહોંચ્યો છે એની વાત ચાલે છે. સ્વાધ્યાયમાં એ છે કે તમે ગમે તે માનું કે ગમે તે પ્રશ્ન કે ગમે તે પત્ર લ્યો, મુમુક્ષુની કઈ ભૂમિકાની વાત ચાલે છે, કે જ્ઞાનીની ભૂમિકાની વાત ચાલે છે, કે મુનિની ભૂમિકાની વાત ચાલે છે, એ પહેલા ખ્યાલમાં લેવું પડે. નહીતર એને ખતમણી ક્યાં કરશો તમે? તો કૃપાળુદેવની મોટાભાગની વાતો મુમુક્ષુને યોગ્ય છે, પણ છતાં મુમુક્ષુમાં તો ઘણી ભૂમિકા છે. અત્યારે અમારે ત્યાં ચર્ચા ચાલે છે ભાવનગરના સ્વાધ્યાયમાં, તો આવી રીતે પ્રશ્ન આવે કે આમાં મુમુક્ષુએ શું કરવું, ફલાણું હોય ત્યારે મુમુક્ષુએ શું કરવું. હું કે હવે એ પ્રશ્ન એમ નહીં પૂછવાનો, કઈ ભૂમિકાના મુમુક્ષુએ શું કરવું એ સ્પેસિફાય કરવું. હવે ભૂમિકા આપણે સ્પષ્ટ કરી છે કે કેટલાક મુમુક્ષુ કહેવાય છે પણ હજી વેદનામાં આવ્યા નથી, કેટલાક વેદનામાં આવ્યા છે તો કેટલાક પૂર્ણતાના લક્ષમાં આવ્યા હોય, તો એથી આગળ બુધાવે તો પદાર્થ નિર્ણય સુધી પહોંચાવે, કોઈ અવલોકનના સ્ટેજમાં હોય, તો કયા મુમુક્ષુનો પ્રશ્ન છે? આ કઈ ભૂમિકાના મુમુક્ષુના પ્રશ્ન છે, એને શું કરવું? કેમ કે સમાધાન ભૂમિકા અનુસાર લેવાય, ગમે તેને ગમે તે સમાધાન લેવાનો અર્થ છે. પ્રશ્ન ભલે તેનો તે હોય તો તે એવું છે. એ વિજ્ઞાનનો વિષય જેવો છે, તાવ તો તાવ છે, પણ કયા કારણથી આવ્યો છે એ વિચારીને દવા દેવાય, અને એ દવામાં ફેરફાર તાવ ચડતો જતો હોય તો કરવો પડે, ને તાવ ઉતરતો જતો હોય તો કરવો પડે. દવા એની હોય ડોઝમાં માઇલ્ડ કરવો પડે, કે ડોઝ ઘટાડવો પડે, કે વધારવો પડે, કે બધું કરવું પડે. ટ્રીટમેન્ટનો વિષય જેવો છે, એવું જ છે આ બધું. એમ અહીંયા નિર્ણયની ભૂમિકા છે, સ્વરૂપને ઓળખવાની ભૂમિકા છે. એટલે એમ કે છે કે પુરુષાર્થ તું કર, તને મુખ્ય કર, તું નાયક છું એમ જ તું લે, હું પોતે જ જાણનાર છું એમ લે, એમ મારો કઈ નાશ થયો નથી. આ રીતે જ્ઞાન લક્ષણને મુખ્ય કરીને નાયકને તું ઓળખી લે, જ્ઞાન લક્ષણ દ્વારા નાયક સ્વરૂપ આત્માને ઓળખવાની વાત છે. લક્ષણ છે તે જ્ઞાન સામાન્ય છે, જ્ઞાન વિશેષ છે એ લક્ષણ નથી. એટલે બહારના આલંબનો ગૌણ થઈ જશે, જ્ઞાનના લક્ષણથી ઓળખવાનો પ્રયત્ન કરીશ એટલે બીજા આલંબન છે ગૌણ થઈ જશે. એટલે ઇન્દ્રિય છે, ગ્રંથ છે, એ બધા બહારના આલંબન છે, એ ગૌણ થઈ જશે. તું તારું આલંબન લઈ લે, નિર્ણયમાં તો આલંબન લઈને નિર્ણય કરવાનો છે. અંશે અનુભવાંશે અનુભવ અંશે એના અવલંબને અનુભવના અવલંબને નિર્ણય કરવાનો, વિચારના અવલંબને નહીં, રાગના અવલંબને નહીં. એટલે આ નિર્ણયની ભૂમિકાનો બીજું નામ અસ્તિત્વ ગ્રહણ છે. અવલંબનની વાત આવે છે ને એટલે અસ્તિત્વ ગ્રહણ કે છે. કૃપાળુદેવે વ્યાખ્યાન સાર એકમાં 220માં એને એ રીતે અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. બેનશ્રી ઘણી જગ્યાએ અસ્તિત્વ ગ્રહણ શબ્દ વાપરે છે કે અસ્તિત્વ ગ્રહણ આમ કરવું, અસ્તિત્વ ગ્રહણ આમ કરવું. તારું અવલંબન લઈ લે જ્યારે પણ પ્રયત્ન કર ત્યારે બાહ્ય અવલંબનને ગૌણ કરવાના જ છે. આ પુરુષાર્થમાં બાહ્ય અવલંબનને તો ગૌણ કરવાના છે અને તારે જ તે તારે જ કરવાનો છે. તે પ્રયત્ન વિના પહેલેથી થયેલું હતું નથી, એ અંગેનો પ્રયાસ ચાલતો હોય છે. પરિણામની ટ્રેક બદલાય છે. અત્યાર સુધી અવલોકનમાં હતો ત્યાં સુધી પરિણામનો વિષય મુખ્ય હતો અને જ્યારે સ્વરૂપની ઓળખાણ થઈ ત્યારથી સ્વરૂપ મુખ્ય થાય છે અને પરિણામ ગૌણ થાય છે. એ પહેલા એમ કે તું અવલોકન કરશ, તારા ગુણદોષને જુઓ, એ બધી વાત પરિણામની મુખ્યતાથી આવશે. પણ જ્યાં સ્વરૂપની ઓળખાણ થઈ એટલે આખી કાર્ય પદ્ધતિ ગુનાટ મારી જાય છે અને સ્વરૂપની મુખ્યતામાં પરિણામ બધા ગૌણ થઈ જાય છે. શુભ અશુભ અને શુદ્ધ બધા ગૌણ થઈ જાય, ત્રણેય પ્રકારના. એવું સ્વરૂપ જ એવું છે કોઈ કે જેને જોયા પછી એની જ મુખ્યતા રહ્યા કરે ને બીજું બધું ગૌણ થઈ જાય. પરિણામની આખી ટ્રેક બદલાઈ જાય છે, પદ્ધતિ જ બદલાઈ જાય છે. એટલે ઘણાને બેસતું નથી પર્યાય દ્રષ્ટિ ને ગુરુ દ્રષ્ટિનો વિષય, કેમ કે ઉપદેશ પર્યાય આશ્રિત છે અને દ્રવ દ્રષ્ટિમાં પર્યાયનો નિષેધ છે. ક્યાં બદલાય વાત એની ચોખટ ક્યાંય નથી. ક્યાં પ્રયત્નોનો વિષય ક્યાં બદલાય છે, પલટો ખાય છે અને કેવી રીતે પલટો ખાય છે એ ક્યાંય ચાલતું જ નથી. કાલ પૂછ્યું હતું ને આ દ્રવ દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિનું શું છે, એવી વાત છે. સૌ શાસ્ત્રો વાંચે છે અને ઉપદેશ દઈ દે છે પણ ક્રમથી તમે ચાલો એટલે ક્યાં ગુનાટ ખાવાની છે એ વાત નથી આવતી. મુમુક્ષુતા આરોહણ ક્રમમાં આ વાત લીધી છે, આપણે પદાર્થ નિર્ણયના સ્ટેજમાં આ વાત લીધી છે કે પાર્લામાં ચાલ્યું હતું ને વાત એ વખતે કરી છે અને આવે છે. એટલે આ બધી ટેકનિકલ સાઈડ છે આખી. એમને સીધું પુસ્તકમાં સમજાય એવું કાંઈ નથી. ખબર ના પડે, ખબર ના પડે. બીજું શું છે, આપણે તો લો ને આપણા જ વિશ્વાસુ ડાક્ટર પાસે છે. દર ઘણી વખત આપણને ફાયદો થયો હોય એટલે દવા લઈ આવતા હોય, છતાંય તે આપણે ડાક્ટર પાસે જઈએ છીએ. ઘરે હાથે દવા નથી કરતા. શરદી થઈ હતી લાસ્ટ ટાઈમ, માપે મને આ દવા આપી હતી પણ હવે આ વખતે આવ્યો છું, બોલો કેમ કરવું છે. અને એ જ દવા લખી દઈએ તોય તો આપણે એની પાસે લખાવીને દઈએ છીએ. એનું કારણ શું કે એ દવા લેતા આપણને આ વખતે ફાયદો ન થયો, પછી શું કરશો કે આપણે હાથે લીધી હોય તો તેને કઈ પૂછાય નહીં. તમે આ છેડા પણ કર્યું તો મને ફાયદો થતો નથી, ઉલટાનું આમ થયું, ગડબડ થઈ. એમને દવા લખી દીધી હોય પણ ઉલટાની તબિયત બગડી હોય તો આપણે કહેવાય સાહેબ આવ તો તમારે સામે જો તબિયત બગડી છે એનું શું કરશો હવે, આવવા ફરીને આપણે તપાસીએ ચાર સવાલ બીજા પૂછશે એમ થાય આમાં તો ઇન્વેસ્ટિગેશનમાં જવા જેવું છે. તો પછી તમારે યુરિન ટેસ્ટ કરાવ્યો હતો પણ યુરિન કલ્ચર નથી કરાવ્યું, આ કલ્ચર કરાવવું પડે એવું છે. અહીં વિષય આ જાતનો ઊંડો છે, વિજ્ઞાનનો વિષય જ એવો છે, આ બે વિજ્ઞાન છે. એટલે તો એના જે વૈદ હોય એનું જે કાંઈ એક્સપોર્ટનું જ કામ છે એમાં. હાથે કરવા જાય ઉતાવળો થઈને તો ચાર ફેરા વધારે ફરવાના વારો આવે. જવાબદારી એની રહી. ત્યાં તો સરેન્ડર જ થવું પડે, અને હાથે દાપણ કરો તો કહી દે તો પછી તમે તમારી રીતે કરી લો. કેમ કે વાંચ્યું છે સાંભળ્યું છે એટલે દાપણ કર્યા વગર જે એની બુદ્ધિ હોય ને માથું મારે પડજો પડજો કેવું તું અમુક અમુક પૂછે બાકી પોતાને મને કરે. માટે તું તને મુખ્ય કરીને અને બાહ્ય અવલંબનને ગૌણ કરીને અથવા અવલંબનને ઢીલું પાડીને તું તને પોતાને શોધી લે. પહેલા બીજું અવલંબન લઈને કરવું પડશે એવું નથી, એટલે એવું વિચારી રાખતો નહીં કે પહેલાં તમારે આમ કરવું પડશે ને પહેલાં તમારે આમ કરવું પડશે, એ એ માથાકૂટ કરે. પણ પહેલાં તો આમ જ હોય ને, તમારે નક્કી ક્યાં કરવાનું છે, પહેલાં હું હોય પછી હું હોય જે કીધું એ રસ્તો આવ્યા જવાનો. એના બદલે પહેલાં તો પણ અમારે આમ જ કરવાનું હોય ને, પહેલાં તો અમારે આમ જ કરવાનું હોય ને, એ બધી પકડ છૂટે નહીં, કામ થાય નહીં. જ્ઞાન લક્ષણને મુખ્ય તારે પોતાને જ કરવાનું છે, તેને મુખ્ય કરીને તારા જ્ઞાયકને તું ઓળખી લે. અન્ય અવલંબનને સુકામ મુખ્ય સુકામ કરે છે તે અવલંબન ક્યાં જાણે છે, તે ઇન્દ્રિયોને શાસ્ત્ર ક્યાં જાણે છે, જાણનારો તો તું છો. આલંબન વચ્ચે આવે છે પણ તે મન કે આંખ ક્યાં જાણે છે, તેથી તેની મહત્તા કરીને અવલંબનને શા માટે મુખ્ય કરે છે અને બહાર જાય છે. માટે તું તારા તરફ વળી જા અને દ્રવ્યને શોધી લે. 342માં દાખલો લઈ આપણે, બીજનો ચંદ્ર દેખાતો ન હોય, આકાશમાં જોયા કરે પૂર્વ દિશામાં બીજ ઉગે. આમ તો આ જે બીજ હોય છે સૂદ બીજ, એ કંઈક પશ્ચિમ દિશામાં હોય છે. આ લોકો મુસલમાન લોકો પશ્ચિમ દિશામાં જોયું છે, બીજને બહુ માને છે એ લોકો. એ આકાશને જોયા કરે અને બીજ જડતી ન હોય, શું કરે, બીજ દેખાતી ન હોય, કારણ કે તો એ પાતળી લીટી જેવી હોય છે ને ઝાંખી હોય, પછી ઉગતી બીજના દર્શન કરવાના હોય. એટલે બહુ અંધારું હોય તો હજી પકડાઈ જાય, પણ અંધારું એવું થયું ન હોય ને બીજ ઉગી જાય ત્યારે જેને જોયું હોય એને પૂછે ભાઈ તમને દેખાય તો ખા, આ દેખાય કે આ દેખાય એટલે કેવી રીતે જરાક દેખાડો ને સરખી રીતે, ત્યારે આંગળી ચીંધે. જુઓ હું આંગળી ચીંધું ને ત્યાં બીજ છે. હવે જો આંગળી સામે જોયા કરે તો બીજ ન દેખાય, અને આંગળી સામે જોયા વગર બીજ ગોતે કેવી પરિસ્થિતિ છે કયો દે? આંગળી વગર જોતો તો દેખાતી નતી, આંગળી થી બીજ દેખાડીને આંગળી જોયા કરે તો બીજ ન દેખાય. એમ જ્ઞાન લક્ષણ સામું જ્ઞાન સામું જોયા કરે તો સ્વરૂપ ન દેખાય, અને એમને એમ સ્વરૂપ ગોતવા જાય જ્ઞાન સિવાય તોય સ્વરૂપ ન જણાય. કેમ કે એ તો લક્ષણ છે, લક્ષ તો આત્મા થાય છે, જ્ઞાન સ્વભાવ થાય છે. લક્ષણને પકડી રાખે તો લક્ષ પકડાય નહીં, લક્ષણને ગૌણ કરે. લક્ષણ સાધન છે, સાધ્ય તો આત્મ સ્વરૂપ છે. એટલે સાધન દ્વારા સાધ્ય પકડાય છે, પણ એ સાધનને ગૌણ કરે ત્યારે. આંગળીથી દેખાય ખરું, પણ એ આંગળીને છોડી દે ત્યારે દેખાય. જોવામાં આંગળીને છોડી દે ત્યારે દેખાય. આવી ટેકનિકલ સાઈડ છે. આમાં એમ જ્ઞાન લક્ષણથી આત્મા દેખાય છે, પણ જોવો છે જ્ઞાન લક્ષણને નથી જોવું, જોવું છે જ્ઞાયક સ્વરૂપ આત્માને જોવો છે. લક્ષણ ગૌણ થઈ જવું જોઈએ ત્યારે ઓળખાય છે, નહીતર ન ઓળખાય. પાછું એટલે હદ સુધી સાધન ગૌણ થવું જોઈએ. પુસ્તકની ઇન્દ્રિયો તો ઠીક, પણ જે લક્ષણથી તું એને ઓળખો છો એ લક્ષણે ગૌણ થવું જોઈએ, તો જ એ લક્ષ મુખ્ય થઈને ઓળખાય, નહીતર ન ઓળખાય. એવું છે. એવું છે ભેદ અભેદનો. આત્મા ભેદાભેદ સ્વરૂપ છે, ઓળખવાને ઓળખવું છે અભેદ સ્વરૂપને, અને ભેદ વિના ઓળખાય નહીં. અને ભેદ અને અભેદ ઓપોઝિટ છે, પ્રતિપક્ષ છે. જુઓ વિચિત્રતા, ભેદમાં રોકાવાની જ્ઞાનીઓ ના પાડે છે, છતાં એમ કહે છે કે તું ગમે તેવો બુદ્ધિ વાળો હોય ભેદ વગર અભેદ ને સમજી નહીં શકો. અને ભેદ નો અભેદ એક જ આત્મ સ્વરૂપમાં હોવા છતાં, અને કાંઈક સ્વરૂપ છે ને, છતાં તારે ભેદ ને ગૌણ કરવાના અને અભેદ ને મુખ્ય કરવાના, ત્યારે અભેદ ઓળખાય. એવું આની અંદર પ્રકારો બધા એવા છે. એટલે બુદ્ધિવાળા માણસો પણ ભૂલા પડી જાય છે, બુદ્ધિવાળા માણસો પણ ભૂલા પડી જાય છે. શંકરાચાર્ય એટલે બુદ્ધિના ખા કહેવાય. આને કાન છે, સ્યાદ વાત છે ને, સંશય વાત છે, કઈ એને એમ એમ કહેવાનો વારો આવ્યો. આ સંશય એનું કાન શું છે? એને પૂર્વગ્રહ બીજો જ છે આખો, એનો આત્મા માટેનો પૂર્વગ્રહ બીજો જ છે, અને એ સ્વરૂપ સમજાય જ નહીં, ભલે બુદ્ધિ ગમે એટલી હોય. તો કોરી પાટે થઈને બે તે દેવાનો આવે. ગૌતમ સ્વામીને એટલા માટે ધન્યવાદ દેવા પડે કે હજારો શિષ્યોનો ગુરુ મહાવીર સ્વામી પાસે આવે ત્યારે કોરી પાટી થઈને બેઠો છે, નહીં તો પામે નહીં, બીજા પામે એ ન પામે. કેમ કે એને પકડેલું હોય ઘણું, પણ એ મૂંઝાણા. ઇન્દ્રે પ્રશ્ન કર્યો ને એમાં મૂંઝાણા, ચાલો આ વાત કાંઈક બીજી જ છે. એને પોતાના સમજણ અને પોતાના કોન્સેપ્ટ ઉપર શંકા પડી ગઈ. જે નિશ્ચયને જે નિર્ણય કરીને સંપ્રદાય ચલાવતા હતા, હજારો માણસોને ઉપદેશ દેતા હતા, એને પોતાના જ્ઞાન ઉપર શંકા પડી ગઈ. ઇન્દ્રે પ્રશ્ન એવો પૂછ્યો એમ, એને પોતાના જ્ઞાન ઉપર શંકા પડી ગઈ. એટલે એને એમ થયું તો પછી આના ગુરુ પાસે જવું જોઈએ, મારે એક વખત તો નિવડો લાવવો જોઈએ મને. એને પોતાની શંકા અંદરથી લગી ગયો, જીવ પોતે જ લગી જાય અંદરથી, ત્યારે એ મૂકે, નહીંતર તો પકડ છોડવી બહુ મુશ્કેલ છે. જૂની પકડ છોડવી બહુ મુશ્કેલ છે. મોટાભાગના માણસો પકડ નથી છોડી શકતા, અને ફેલિયરનું કારણ એ છે. તો એમને ધન્યવાદ દેવા જોઈએ કે એટલી મોટી પાયરી ઉપર બેઠેલા, હજારો શિષ્યના ગુરુ થઈને બેઠેલા, એને એમ થઈ ગયું કે નહીં આ વાત કંઈક મધ્યસ્થ થઈને સમજવા જેવી છે. એકદમ મધ્યસ્થામાં આવ્યા હોય ત્યારે ત્યારે જે ભગવાનની વાત પકડી શકે, નહીતર ન પકડી શકે. પછી તો મહિમા એમનો ઘણો આવ્યો હશે અને બહુ આગળ વધી ગયા, બહુ થોડાક વખતમાં આગળ વધી ગયા. પણ આવી રીતે પલટો ખાય છે, જીવ આવી રીતે ખાય છે. જીવંત ઐતિહાસિક દ્રષ્ટાંત છે આ બધા, આવી રીતે પલટો ખાય. હજી થોડું પછીના સ્વાધ્યાયમાં શું છે.
અહો અહો શ્રી સ